પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 335 થી 337 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 58.
રક્ષાબંધન અકમ્પન આકાર સાકરી ત્યારે એમને ધર્મને ગૌણ કર્યો, મુનિ ધર્મને ગૌણ કર્યો, મુનિ ધર્મ કહો કે ધર્મ એ વાત નાખતા વિષ્ણુ કુમાર મુનિ ની વૃદ્ધિ થી બચી ગયા એ કોઈ નાની મોટી નાની છોડી વાત કહેવાય છે કે 100 ધર્મ પાસે તે નાની વાત થાય, જે ધર્મની દશા છે એ મોટી વાત છે અને બાકી બધી નાની વાત છે. એ પણ એના આયુષ હતા એટલે બચાવ, અને આયુષ હોય ત્યારે તો સૂળી ફાટીને એમ થાય છે, એમાં કોઈને આવવું પડે છે, કોઈને કઈ કરવું પડે છે એમ છે. જયારે કોઈ ભીમો આયુષ હોય છે ત્યારે એના મરણ નો સવાલ ઉપસ્થિત જ થતો નથી, અને આયુષ પૂરું થાય તો કોઈ જીવ જુદા જીવ ના બતાવવાના ભાવથી રખવાના ભાવથી પ્રશ્ન થાય. તેથી એક વિકરાળતા જ ઉપાધિ હતા એમ કે ધર્મ ઉપાધિ છે એટલે એક વિકરાળતા જ ઉપાધિ છે. કોઈ પણ સંયોગ હો, કોઈ પણ હાલત હો, એમાં એક જ વાત છે, એ જે ધોની છે તેને લાગુ પડે. હું શું એમ કહે કે અમને ક્યાં ધર્મ પડી જતો તો એને આત્માની રુચિ ને છોડવી એમ કહે છે. ધર્મી જીવ છે એને ધર્મ નો છોડવો, જેને ધર્મ પ્રાપ્ત કરવો છે એને પોતાના ચૈતન્ય સ્વરૂપની રુચિ છે, એ ચૈતન્ય તરફની રુચિ એને ન છોડવી. કેમ કે ચૈતન્યની રુચિથી ધર્મની પ્રાપ્તિ કરવાનો છે, જે ચૈતન્યની રુચિ છોડે તે ધર્મને જ છોડવા બરાબર. બંને પ્રકારના ગુણ્યા ચૈતન્ય તરફની રુચિ ન છોડવી, પણ ચૈતન્યની રુચિ છૂટી તો આ અમૂલ્ય મનુષ્ય ભાવ આવી ગયા. આ ભાવ તો એને માટે બહુ મોટી વાત છે. જો એનો અર્થ એમ થાય છે અનર્થિકપણે કે જો ચૈતન્યની રુચિ પ્રગટે તો મનુષ્ય ભાવ જીતી ગયો અથવા સફળ થશે, સ્પષ્ટ છે. જો ચૈતન્યની રુચિ પ્રગટ ન કરી અથવા પ્રગટેલી છોડી તો એ આખો મનુષ્ય ભાવ હારી ગયો. જો આ મનુષ્ય ભાવ હારી ગયો તો ભવિષ્યના પછી કોઈ મનુષ્ય ભાવ ઉપર મદાર રાખવો એ વાત હતી. એ આધાર જુખો છે, અત્યારે કામ ન કર્યો ભવિષ્યમાં કામ કરશે. અત્યારે આપણે સંસ્થા રેડી લઈએ પછી ભવિષ્યમાં આ ભાવમાં સંયોગ કરાવી ઘણી બધા નહીં બને, તો અત્યારે નાખેલા સંસ્કારના બદલે બીજા ભાવમાં તો કંઈ પણ નહીં. એ તો આધાર લેવા જોવા મળે, અને ચૈતન્યની રુચિના સંસ્કાર પણ ક્યાં પડે છે ખરેખર તો એમ છે. સંસ્કાર તો તે જીવને પડે છે કે જેને ચૈતન્યની રુચિ હોય, એને ચૈતન્યની રુચિ નથી એને તો સંસ્કાર પડવાનો સવાલ નથી. અને અનંતકાળે નહીં મળતો એવો ને જેનું કોઈ મૂલ્ય ન થાય એવો અમૂલ્ય ભાવ એ વિચારી ગયો, એનો મનુષ્ય ભાવ હારી જવાનો અર્થ બીજામાં માણસ હારે છે ત્યારે એ હારે છે એની સામે એને કાંઈ વળતર નથી મળતો. ક્યાં છેતરાય છે ત્યારે તો માણસ શું થાય છે કે અસલીની જગ્યાએ નકલી ચીજ તો મળે છે, પણ આ તો હારે એટલે કાંઈ હાથમાં આવતું નથી. બધું મનુષ્ય ભાવ હારી ગયો એટલે કાંઈ વ્યર્થ પણ એ સમય ચાલ્યો ગયો અને કાંઈ ગયો બહુ સારો ધર્મ છે. આત્માની રુચિ અને ધર્મ માટે એ ઘણી વજનદાર વાત છે. મનુષ્ય ભાવ તારે હારી ગમી હોય તો રુચિ ન પ્રગટાવ અથવા રુચિ છોડ. બાકી મનુષ્ય ભાવનો ઉપયોગ કરવો હોય તો સ્વરૂપની રુચિપૂર્વક અને પૂરા ઉદ્યમથી પૂરા પ્રયત્નથી પોતાનું હિત થાય ત્યાં સુધી ઓછામાં ઓછા પહોંચી જવું. આમ કોઈ છે કે તમે હા નમલા માણસ છો કાંઈ કરતા નથી લાંછન લાગે માણસને કોઈ ને પોતે અશક્ત છે ને કાંઈ કામના નથી નશામાં છે નમાલા છે એને સ્વીકારવા કોઈ તૈયાર થાય નહીં. તો અહીંયા કહે છે કે તારું હિત કરવા માટે તારી શક્તિનો ઉપયોગ ન થાય. મારામાં શક્તિ તો છે, હું અનેક કાર્યો કરું છું એવી મારામાં શક્તિ છે, તો પછી તારું જ હિત ન કર એવી શક્તિ એને શક્તિ અહીંયા કહેતા. એ તો તારી વર્તમાન અશક્તિ છે અને વધારે અશક્તિ થવાના પ્રયાણમાં તું લાગેલો છો એ સિવાય બીજું કારણ. ધર્મ અને ધર્મની રુચિ માટે સિદ્ધાંત છે કે જે કદી ગૌણ કરવા જેવો કર્મોના વિવિધ વિપાકમાં નાયક ભાવ ચડતો નથી. ગમે તેવું કર્મનો ઉદય આવે અનેક પ્રકારનો વિવિધ એટલે અનેક પ્રકારનો કોઈ પણ પ્રકારનો કર્મનો ઉદય આવે તો પણ જ્ઞાયક ભાવ પણ જ રહે છે. જ્ઞાયક ભાવમાં કાંઈ ફેરફાર થતો નથી. જ્ઞાયક સ્વભાવ પોતાના સ્વભાવથી ખલીત થાય છે, ચૂત થાય છે. નાયક સ્વભાવ પણ મટી જાય છે એમ કદી જીતો. કર્મના ઉદયનો રુચિ તો વધે છે અથવા રુચિ ધર્મમાં પરિણમે છે. રુચિ છે એનું ફળ ધર્મનું પરિણામ ચૈતન્યની રીતિ ધર્મમાં પરિણમિત થાય છે. એવી ચૈતન્યની રીતિનું લક્ષણ છે. પૂજાનીજી બહુ સરસ એવી તમારી વાત કરી છે કે જેમ પતંગિયો દીવા તરફ આકર્ષાય છે ત્યારે પોતાની જાતને ભૂમિ દે છે સ્વાહા થઈ જાય છે એટલી ઝપટકી પડે છે કે એક સેકન્ડના ઓછા ભાગમાં પોતે બળે છે એટલું એને આકર્ષણ થાય છે. આ તો ચક્ષુઇન્દ્રિયનો વિષય છે. ચૌરેન્દ્રિય પ્રાણી છે ચક્ષુઇન્દ્રિય છે મન નથી એવું તો પણ આ પરિસ્થિતિ છે. ચૈતન્યની રૂચિ વાળો વિચારમાં રોકાય એવી વાત નથી. આત્મા બહુ સારો, આત્મા ઘણો સારો, આત્મા એટલે મહાન, આત્મા આવો, આત્મા આવો એવા વિકલ્પમાં રોકાવાની પણ રૂચિની તૈયારી નથી. એ તો એટલા આનંદને ભાવે સ્વરૂપ બાજુનો એનો વેગ છે કે એમાં વિચાર છે એ શિથિલતાનો ચિહ્ન થઈ ગયા છે. આવો છે ને તેવો છે એવો જે વિચાર એ શિથિલતાનું લક્ષણ થઈ પડે છે. હવે વિચારે સરખો આવતો નો એને કહેવું શું? સંયોગ, સંયોગનું વધારવું, વૃદ્ધિ કરવી, સંયોગનું સાચવવું, જાળવવું, સંભાળવું, ટકાવી રાખવું, એની લગ્નીને એના તીવ્ર પરિણામ આડે વિચાર ન ચાલે અને શું કહે કે આ વિચાર પણ આમાં તો શિથિલતા છે. બે વાત લીધી ને કે ધર્મ કે ઋષિ છૂટે, કે ધર્મી ને ધર્મ છૂટે. ધર્મ હજી પ્રગટ ન થયો હોય એને ચૈતન્યની રૂચિ છે એ છૂટે તો એને ધર્મ નહીં કમાશે. રૂચિ છૂટતા એને ધર્મ પ્રગટ છે એટલે એ મનુષ્ય બહુ સારું છે. કેટલું નુકસાન થયું કે વર્તમાન મનુષ્ય ભાવ તો ચોક્કસ હારી ગયો, ભવિષ્યનો શું એના માટે વિચાર કરવો? અત્યારે જે હારી ગયો એનો ભવિષ્યમાં શું વિચાર કરવો? ભવિષ્યનો એનો કોઈ વિચાર કરવાનો પ્રશ્ન રહેતો. જે કોચ ઉપરથી પડે છે હવે એ ખાઈમાં એને ક્યાં ગોતવાનો? ચોરાસી લાખ યુનિના જન્મ મરણના ચક્કર છે એમાં તો પત્તો લાગતો. ગુરુદેવ કેવું દ્રષ્ટાંતા જેમ મોટા જબરજસ્ત વંતોળમાં તણસલાનું કોઈ ઠેકાણું પડતું નથી, ક્યાંય ફરીને ઠામ સુસવાતા પવન ના હોય, મોટા વંતોળ ઉભા ત્યાં હોય એમાં એક તણસલાનું શું બધું છે તે ક્યાંય સ્થિરતા પકડી શકે. એમ આ જીવ જો રૂચિ કરતો નથી કે ધર્મ પ્રગટ કરતો નથી, રાગ દ્વેષ મોહ અને ચાર ગતિના જન્મ મરણનો એવો વંતોળ છે કે ક્યાં એનો પત્તો લાગે એવી સ્થિતિ છે. એટલે તો ક્યાંક એવું શાસ્ત્રમાં આવે ભાઈ તને તારી દયા નથી, તારી તો દયા કાયમી, શું તારી દુઃખમય સ્થિતિ થશે એનો તું વિચાર કરતો નથી એટલે તને તારી દયા. કર્મોના વિવિધ વિપાકમાં અને છેલ્લી હદે નિબોધના ઉદયના કાળમાં વિપાકના ઉદય પાક થવો, વિશેષ કરીને પાકી જવું એટલે કે ઉદયમાન થવું, કર્મનું પાકી જવું એટલે સત્તામાં આવેલા કર્મનો જે રસ છે, અનુભાગ છે, કર્મ પરમાણુમાં પ્રગટ થાય છે ત્યારે એને કર્મ વિપાક કહેવામાં આવે. એવા સર્વ વિપાકના કાળમાં સર્વ ઉદયના કાળમાં જ્ઞાયક સ્વભાવ એટલે પોતાનું સ્વરૂપ અખલિતપણે એમને એમ રહે છે, અચ્યુતપણે એમને એમ રહે છે, ચલાયમાન થયા વિના જરા પણ ચલિત થયા વિના પોતાના સ્વભાવ રૂપે જ રહે છે. આટલી તો શક્તિ છે, આત્મ સ્વભાવની શક્તિ કેટલી, કોઈ પણ ઉદયના કાળમાં એ પોતાના સ્વરૂપથી ચલાયમાન થતું નથી, અચલિત સ્વરૂપે કાયમ રહે છે. નિવેદમાં પણ નાયક ભાવ તો નાયક ભાવ રૂપે જ રહે છે, નાયક ભાવ ચડતો નથી. જેમ કાદવમાં કમળ નિર્લેપ રહે છે તેમ કાયમ માટે કાદવમાં રહેલું કમળ એ પોતાની એવી ને એવી જ પવિત્રતાને ધારણ કરે છે. એમાં કાદવથી કમળ ખરડાતું બને છે. તેમ ચૈતન્ય પણ, ચૈતન્ય કહો, જ્ઞાયક સ્વભાવ કહો, આત્માનું પરમપદ કહો, નિજપદ કહો, તેમ ચૈતન્ય પણ ગમે તે કર્મ સંયોગમાં નિર્લેપ રહે છે એવું ચૈતન્ય બતાવીને એમ કહે છે કે તું તારા આવા સ્વરૂપને જો અને અનુભવ કર, તારું સ્વરૂપ તો સદાય નિર્લેપ છે. કર્મનો વિપાક આવતા અને પરિણામમાં અનેક પ્રકારના વિભાવ ભાવોની ઉત્પત્તિ થતાં તું ચૈતન્યને ભૂલી ગયો, નિર્લેપ ચૈતન્યને ભૂલી ગયો છો. છતાં એ નિર્લેપ ચૈતન્ય તો નિર્લેપ જ રહ્યું છે, ભૂલી ગયો હોય તો તું એને સંભાળ. જેમ કે મુઠ્ઠીમાં રાખેલા સુવર્ણને ભૂલે છે તો એને એમ લાગે છે કે મારું સુવર્ણ જોઈને સોનું મારું ખોવાઈ ગયું. ખરેખર ખોવાઈ ગયું નથી, પણ ક્યાં છે એની એને ખબર નથી. બસ એટલી વાત છે. જો એને જાણવા મળે કે સાબુત છે અને તે પણ મારા કબજામાં છે ને સાબુત છે, તો એને એ સંભાળવાની વૃત્તિ અને એની હૈયાતી, એની હૈયાતી ને એને સંભાળવાની વૃત્તિ રહી જાય છે. તેથી એને ગુમાવાનું દુઃખ ચાલ્યું જાય છે, ગુમાવાનું દુઃખ એને રહેતું નથી, મટી જાય છે. દુઃખ ઉત્પન્ન થયેલું દુઃખ તો મટી જાય છે. તેમ અહીંયા ચૈતન્ય પણ એટલે આત્મ સ્વભાવ પણ ગમે તે કર્મ સંયોગમાં નિર્લેપ જ રહે છે, એ કદી લેપાતો નથી, ક્યારે લેપાતો નથી. તીવ્રમાં તીવ્ર કસાય કરે તો પણ નાયક સ્વભાવ સ્વભાવ તરીકે રહે છે, નરકમાં જાય તો નાયક સ્વભાવ સ્વભાવમાં જ રહે છે, નિવેદમાં જાય તો સ્વભાવ સ્વભાવમાં રહે છે, સાધક થાય ત્યારે સ્વભાવ સ્વભાવમાં રહે છે, અને સિદ્ધ થાય ત્યારે પણ સ્વભાવ સ્વભાવ સ્વરૂપ જ રહે છે, એમાં કિંચિત માત્ર ફેર પડતો નથી. પર્યાયમાં લેપાવવું ને નહીં લેપાવવું એ પર્યાય ધર્મ છે, ચૈતન્યનો જ્ઞાયકનો એ ધર્મ છે. પર્યાયમાં જ્ઞાન થાય છે તો જ્ઞાન થાય છે, એમાં તો પ્રતિબિંબ થાય પડે છે. જે કોઈ દેહનું જ્ઞાન થાય છે તેનું જ્ઞાનની પર્યાયમાં દર્પણવત અરીસાની જેમ પ્રતિબિંબ પડે છે. લીપાય છે એટલે પોતે આવા નિર્લેપ ચૈતન્યને ભૂલે છે ત્યારે એની સ્થિતિ જે તે પ્રકારના વિભાવરૂપ હું થઈ ગયો છું એમ તન્મય બુદ્ધિથી, તન્મય ભાવથી અધ્યાસિત થઈને અનુભવ કરે છે. જે વિભાવ છે એની એટલી મુખ્યતામાં અને એટલી તન્મયતામાં એ આવે છે કે એ સ્વરૂપે જાણે હું છું, એવી ભ્રાંતિથી અનુભવ કરે છે. અને એને લેપાયો એમ કહેવામાં આવે છે. જે જ્ઞાન પર્યાયમાં પ્રતિબિંબ પડે છે, અનંત ગુણ કામ કરે છે. ત્યાં પોતે મિથ્યાત્મને લઈને ભ્રમણામાં પડે છે. પર્યાય ભલે પ્રતિબિંબ જ્ઞાન પર્યાયમાં પડે છે, પણ ભ્રમણા થાય છે એને મિથ્યાત્મને લઈને. જ્યારે એને ભ્રમણા થાય છે ત્યારે જ્ઞાન પણ જ્ઞાનને નહીં વેદતું, અથવા જ્ઞાન જ્ઞાન વેદનને એટલી હદે ગૌણ કરતું કે જેને વેદનને છોડતું એમ કહેવામાં આવે છે. એ વિભાવમાં તન્મય થાય, બહુ પ્રેક્ટિકલ દૃષ્ટાંત લઈએ. અત્યારે આ મનુષ્ય ભાવ છે, મનુષ્યોને મનુષ્ય ભાવ છે, સૌને મનુષ્યનું સમય છે. કહે છે કે કેવું તન્મયપણું છે કે હું મનુષ્ય નથી એમ માનવું એને કેટલી અગે કથન પડે છે. મનુષ્ય નહીં, પુરુષ નહીં, સ્ત્રી નહીં, એક આત્મા છું, માત્ર એક આત્મા છું, જ્ઞાયક સ્વભાવી આત્મા છું. હવે બીજું કાઢવું કેટલું કઠણ પડે. તન્મય પણ શું છે એને વર્તમાન અનુભવથી એનો નિર્ણય કરવો જોઈએ. વ્યાખ્યાથી, પરિભાષાથી, તર્કથી, દલીલથી, ન્યાયથી માત્ર સમજવાનો વિષય નથી, પણ એને પોતાના ચાલતા અનુભવથી સમજવું જોઈએ. અને ત્યારે એને એનો ખ્યાલ આવે છે કે આમાં કહેવા શું માંગે છે. નહીં કરતો બુદ્ધિની રમત એવી છે કે પરલક્ષી જ્ઞાનમાં શાસ્ત્ર અનુકૂળ સમજણ દેખાય તો પણ ખરેખર શાસ્ત્રના આશયને અનુકૂળતા, તે સમજણ શાસ્ત્રના આશયને અનુકૂળ હોય છે એમ બનતું. વર્તમાન સુધી પ્રેક્ટિકલ લઈ લે, અત્યારે મનુષ્ય છું એમાં અત્યારે જ મનુષ્ય નથી, હું આત્મા છું. એને શું લાગે છે, લાગવું શબ્દ આપણે એને શું લાગે છે, હું મનુષ્ય છું એમ લાગે છે કે હું આત્મા છું એમ લાગે છે, બસ આટલી વાત. એને લાગવું જોઈએ કે હું આત્મા છું એમ નથી લાગતું ને હું મનુષ્ય છું એમ લાગે છે, તો એ મનુષ્યપણાનો જે ઉદયમાં કર્મજનિત પર્યાય છે એને નથી લાગતું. એ પણ ઉદયમાન કર્મજનિત વિભાવ પર્યાય છે. એ કર્મજનિત પર્યાયમાં આખે આખો હું એવું તન્મયપણું એને કેવું કર્યું છે, કેવી રીતે કર્યું છે, કેટલું કર્યું છે, અને ક્યારે એટલે અત્યારે કર્યું છે, એના ચારે પડખેથી સંશોધન તો કરે, ચાલતા ભાવનું તો સંશોધન કરે, ચાલે છે. ભગવાને એમ કહે છે કે તું નિર્લોપ છો, તું બિલકુલ નિર્લોપ છો, જ્ઞાયક સ્વભાવી એવો તું આત્મા તદ્દન નિર્લોપ છો. જ્યારે તને તન્મયતા થઈ ગઈ છે ત્યારે પણ સ્વરૂપથી તો તું નિર્લોપ જ છો, પણ એવા સ્વરૂપને જોઈને સ્વીકારવું એમને એમ નહીં. ઉપર ઉપરથી આ પાડવીની પણ એને જોઈને સ્વીકારવું, એને સન્મુખ થઈને એને જોવું ને સ્વીકારવું. તારું જે સુખ પ્રાપ્તિ નું પ્રયોજન એ રીતે સુખ થાય પછી કોઈ પ્રશ્ન રહેતો કેમ કે આધાર તો મનુષ્ય ગણાનો નથી. એને નક્કી કર્યું કે હું માણસ છું, પછી એને પોતાના ઘરમાં પોતાનું સ્થાન નક્કી કર્યું, પોતાના સમાજમાં પોતાનું સ્થાન નક્કી કર્યું, પોતાના જેટલા કોઈ સંસર્ગો થાય છે બધામાં એને પોતાનું સ્થાન નક્કી કર્યું, બધું વિતરિત નક્કી કર્યું. કેમ કે મૂળમાં પાયો ખોટો, ઊંધા ઘડા ઉપર બધા ઊંધા જ ઘડા રહે, સીધો ઘડો ટકી શકે, સીધા ઉપર બધા સીધા રહે. એ નીચેનું ખોટું ઊંધું બધી જેની સમતર જેટલું થાય બધું ખોટું ઊંધું થાય છે, અને એમાં જન્મ મરણના 84 લાખના ફેરા ઉભા થાય છે. કયો વ્યવહાર છે લાભો આત્મા થઈને વ્યવહાર ચલાવવો છે કે મનુષ્ય થઈને વ્યવહાર ચલાવવો છે? આ પ્રશ્ન આત્મા થતા જ્ઞાતા થાય છે, અને જ્ઞાતા થતા સર્વાન્ય જ્ઞેયો જ્ઞાનમાં માત્ર જ્ઞેય કરી છે, અને પોતે પોતામાં માત્ર જ્ઞાતા કરી છે રહી જાય, અને એવું થતાં તે આત્માને ચિંતિત માત્ર વ્યવહારને ચલાવવા સંબંધીનું નુકસાન થતું નથી. આ ગુરુદેવે નાની ઉંમરમાં એવું નક્કી કર્યું છે. એમના જીવનનો પરિચય વાંચતા જીવન પરિચયમાં ઊંચી ઉંમરમાં એમણે નક્કી કર્યું 15, 16, 17, 18, 20 વર્ષે તો ઊંચી ઉંમર ગણાય, ત્યારે તો એ બાળક અવસ્થા છોડીને માણસ કાંઈ સમજણથી પોતાના જવાબદારી ભર્યા વ્યવહારિક જીવનની શરૂઆત કરે છે. જવાબદારી ભર્યો કહેવાય, જવાબદારી થઈ કે નહીં જાય, ત્યારે એમણે એમ નક્કી કર્યું કે મારે કાંઈ કરવું નહીં, દુકાને જ ચલાવવું નથી. દુકાને બેઠા બેઠા શું નક્કી કર્યું કે દુકાન ચલાવવી કેમ, વ્યવહારમાં કાંઈ વિચાર નહીં આવ્યો. ભાઈએ પછી તો નહોતા રહ્યા, પછી કઈ જવાબદારી ન ઉભી થઈ. એમણે શું નક્કી કર્યું કે આ ભયમાં કઈ સંસારનું કોઈ કાર્ય કરવું, કે શું નુકસાન થયું એમને વ્યવહાર નહીં ચલાવવાનું, શું નુકસાન થઈ ગયું કહો જોઈએ. Thank you. અંદરથી એવું માનતું તો મોક્ષ લક્ષ્મી થવાની વચ્ચે સત્સંગ કરવાનું ખામી હશે એટલે લોકો સંબંધ કરતા નથી. જાહેર કર્યું મારા સંબંધમાં આ વાત ચલાવવાની નથી, કેમ કે નક્કી કરી નથી મારે એ દિશામાં આગળ વધવું નથી. સ્થાનક વાસીના સાધુ પાસે પ્રતિજ્ઞા અંગીકાર કરી દીધું છે, કોઈને પણ પૂછા વિના વડીલોની કાંઈ રજા લેવાની જરૂર ખરી જ નહીં. વડીલોએ વાત ચલાવી ત્યારે એમને જાહેર કર્યું, એટલે એવું તમારે વિચારવાનું રહેતો નજીકના ભવિષ્યમાં હું દીક્ષા લેવા ધારું છું, દીક્ષા લેવા માંગુ છું. વ્યવહાર ચલાવવાની કોઈ જવાબદારી હતી કે નહીં, અને જવાબદારી બહુ જવાબદારી સમજીને ભાર ઉપાડે એ બધું સરખું કરી શકે એવો કોઈ દસ્તાવેજ લખી આપ્યો નથી તો સફળ જ થાય, કેમ કે બહુ જવાબદારી સમજે છે ને માટે સફળ છે એવું કાંઈ છે. આત્માના હિત કરવાની કોઈ જવાબદારી નહીં, પોતાનું હિત થાય એની કોઈ જવાબદારી નહીં, અને કુટુંબની ને વ્યવહારની પૂરી જવાબદારી મારે ડાયો એમ કેમ જોઈએ. દાપણ તો ઘણું ગણવામાં આવે કે પોતે પોતાને તો પેટ ભરીને નુકસાન પૂરું કરે, અને વળી પોતાને ડાયામાં ખતવે ને ગણે ગણતરી કરાવે. તમે ડાયો છો, મારી જવાબદારી પૂરી સમજો છો, અને તેથી એવો હું વ્યવહાર સાચવું છું મારો, કે વ્યવહાર કુશળ કર્યો છે મારી નામના ગણમાં આવે છે. બહુ વિશિષ્ટ હતા ભગવાન પ્રજાભાઈ છેલ્લા છેલ્લા વર્ષોમાં ભાવનગર પધારતા હતા ત્યારે પ્રજાભાઈ ઓછો આવતા પ્રજાભાઈને બંગલે વિચર્યા હતા. ઘણા વર્ષ સાંજે ચર્ચા પહેલા બેઠા હતા એક રૂપમાં અંગત ભલામણ કરે એવી વાત કરી. આવી વાત તો કોઈ વખત જ કરે રાજાભાઈ છે કે તમે જો વિશિષ્ટ વ્યવહાર કરશો ગમે તેવી આંટી ઘૂંટીમાંથી રસ્તો કાઢે એને ડાયો માણસ કહેવામાં આવે. તમારા માટે સાંભળ્યું છે કે તમે બહુ વ્યવહાર કરશો, અને કરોડોના વહીવટ એ જમાનામાં એમને સંભાળેલા તે પ્રકારની લૌકિક વિશિષ્ટતા આવી સંભવે છે. પણ અમે એક વાત કહેવા માંગીએ છીએ, આવું તો ભાગ્ય છે કે આત્માનું હિત કરી લઈએ એ સુખદ ખરો ડાયો ખરો વિશિષ્ટ અને ખરી કુશળતા તો એમાં છે કે જે પોતાનું હિત કરી લઈએ. બાકી જગતના અને સંયોગના સંભાળમાં આખું જીવન વ્યતીત થઈ જાય. વૃદ્ધાવસ્થામાં તો આવી ગયેલા હતા અને પોતાના હિતનું લક્ષ ન આપે, ઉંમર થવા છતાં છે. આમાં તો ઉંમરનો સવાલ નથી, જ્યારથી જાગે ત્યારથી થવા તો એની વ્યવહાર કુશળતા અને વિશિક્ષણતા મૂર્ખતામાં થતી જાય છે. કેમ કે એને પોતાનું જ અહિત કર્યું ને હિત કર્યું અને બહુ જ જેમ કોઈ અંગત હોય નજીકના હોય એને લાગણીથી કહે એ રીતે ગુરુદેવ કહેતા હોય તો એને ચૂકી જવું. દરેકને પોતાના સ્વલક્ષથી આ વાત વિચારવાની મારી છે. જેને જે પ્રકાર હોય પૂર્વકર્મ અનુસાર દરેક પ્રકારના સંજોગોનો પરિણામ થાય છે. એમાં જીવના રાગ થી કે જીવના નૈરાગ થી ફેરફાર થઈ જવાનો છે એ વાત બિલકુલ માનવા જેવી. હું રાગ કરીશ તો બધું સરખું થશે, હું ધ્યાન નહીં આપું તો બધું સરખું નહીં રહે એ વાત ચોખે ચોખ્ખી 100% ભમણા વાળી છે. એમ કદી ગમતું દ્રવને ગ્રહણ કરતા શુદ્ધતા પ્રત્યે ચારિત્ર દશા પ્રત્યે પણ જ્ઞાની તે પર્યાયોમાં રોકાતા પોતાના નિર્જ્ઞાયક સ્વભાવને અનુભવ કરતા, ગ્રહણ કરતા એટલે અનુભવ કરતા અવસ્થામાં મલિનતાનો નાશ થઈ અને શુદ્ધતા પ્રત્યે છે. ચારિત્ર દશા એટલે આત્માની સ્થિરતા અથવા સુખ શાંતિની દિશા પ્રત્યે છે. અથવા બીજી રીતે કહીએ તો આત્માનો આનંદ પ્રત્યે છે. દુઃખ મટે છે અને સુખ શાંતિ અને આનંદની ઉત્પત્તિ થાય છે. જીવ ભોગવતા પ્રધાન છે, રાગને ભોગવે છે, દ્વેષને ભોગવે છે, મોહને ભોગવે છે, તેવા તેવા અનેક વિભાવ ભાવોને એ ભોગવે છે. ભોગવતાની મુખ્યતાથી ભોગતા એનો ગુણ છે, એ અનેક વિભાવોને ભોગવે છે. પણ જ્યારે પોતાના સ્વરૂપાનુભવમાં આવે છે ત્યારે એ આનંદને ભોગવે છે. અહીંયા કહે છે કે જ્ઞાની ધર્મી એમાં પણ રોકાતા આનંદનો ભોગવ તો બંધ થઈ જાય છે. અહીંયા ભોગવ તો હોવા છતાં એમાં રોકાતા નથી એમ કહેવું. તમે તો વિભાવ થાય છે, રાગાદી મલિન ભાવ થાય છે ને એમાં તો રોકાતા ખાવાની રૂચિ નથી, પીતી મીઠાઈ સામે જોતા નથી તો એઠવાડ ભાવે તો પ્રશ્ન રહેતો નથી. કોઈને એઠો ભાવે એ પ્રશ્ન રહેતો. એમ અહીંયા જ્ઞાની કહે છે નિત્યાનંદ હોવા છતાં એને ગૌણ કરીએ છીએ તો રાજને મુખ્ય કરવો એ પ્રશ્ન રહેતો કોઈ પણ ક્ષણિક ભાવની એટલી કિંમત નથી જેટલી પોતાના આશ્રય સ્વરૂપ જીવ સ્વરૂપની છે એટલી કિંમત કોઈ પણ ક્ષણિક ભાવની નાનીને હોતી નથી. ચાહે તે ક્ષણિક ભાવ સ્વભાવરૂપ હોય તો પણ પછી વિભાવ ભાવ માટે તો કોઈ ચર્ચા કરવાનો અવકાશ છે. કોઈ પણ સદમસ્થ જીવ અથવા સર્વ સાધક સદમસ્થ ને એના પરિણામમાં મુખ્ય પણ હોયા વિના થયા વિના રહેતું નથી. સર્વ સદમસ્તની આ પરિસ્થિતિ હવે સાધક સદમસ્ત છે જ્ઞાની છે એને સિદ્ધાત્માનું ગ્રહણ થયું છે અનુભવ થયો છે શુદ્ધતા અને આનંદ પ્રત્યો છે તો એમાં મુખ્ય ગૌણની પરિસ્થિતિ શું છે એ અપેક્ષાને ખુલ્લી છે. મુખ્ય ગૌણની પરિસ્થિતિ એ છે કે ઉત્પન્ન થયેલી શુદ્ધતા અને ઉત્પન્ન થયેલો આનંદ ને શાંતિ પણ જ્ઞાનીને ગૌણ છે એને મુખ્ય થયા એમાં એ રોકાતા નથી. આ વિશેષણ જૈન દર્શન સિવાય જાણ અનુભૂતિનો મહિમા નિજાનંદનો મહિમા પણ તે મુખ્ય નથી ને ગૌણ છે એ રીતે દ્રવ્યદ્રષ્ટિના દ્રષ્ટિકોણથી એનું જે સ્વરૂપ છે એની જે સ્થિતિ છે પરિણામમાં એ સમ્યક પ્રકારની સ્થિતિ છે. એને શબ્દોમાં કહીએ એ સમ્યક પ્રકાર છે. એ પ્રકાર છે જે સમ્યક છે ખરેખર તો ઉત્પન્ન થયેલા આનંદને મુખ્યતા કરવા જાય તો અસમ્યક થાય છે મુખ્યતા થાય છે એની દશા સમ્યક રહેતી આનંદ પણ ચાલી જાય એ જ સમ્યક છે એ જ સત્ય છે કૃપાજી સત્સરીને ગૌણ કરવું છે. સતની મુખ્યતા કેટલી આ રીતે સતની મુખ્યતા કેટલી કે એની વર્તમાન પર્યાયના નિદાનંદ સ્વરૂપને પણ ગૌણ કરે એટલી બીજાનો તો પ્રશ્ન રહેતો પરદ્રવ્યોનો અને પરભાવોની કોઈ વાત ચર્ચા કરવાની નથી. દ્રવ્યને ખુશી રાખો શા માટે તે એનાથી મોટું છે ને માન છે તેથી તમને શા માટે મોટાનો વ્યવહાર કરીએ કે તમે મોટા છો તેથી મોટા છે તેથી મોટાનો વ્યવહાર કરવામાં આવે છે તો મોટાઈનો વ્યવહાર મોટા છે તેથી કરવો છે એની વાસ્તવિકતા છે આ વિશે જગ્યાએ છે કે ગીતાનું વર્ણન કરે છે વર્ણન કરતા એ ભાવ ઉત્સાહે એ શાંતિ ઉત્સાહે પણ ઉત્સાહ થતી એને પુરુષાર્થનો ધોધ ફાટ્યો છે એવા ભૂમિ દિશાના પુરુષાર્થમાં ਸਾਰਾ ਸਮਾਨ ਠੀਕ ਹੈ ਨਾ ਜੀ ਮਾਰਜਿਨ ਦਿੱਤਾ ਸਾਰਾ ਸਮਾਨ ਕਿੰਨੀ ਹਾਲਤ